એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રીડ હોફમેનના પુસ્તક બ્લિથ સ્કેલિંગના વિચારોમાં ઊંડા ઉતરીશું. આજકાલ ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં અમુક કંપનીઓ અચાનક જ બહુ મોટી થઈ જાય છે, નહીં?
હા, બિલકુલ. અને આ પુસ્તક એ જ સમજાવે છે કે આ કેવી રીતે થાય છે, પણ એ પરંપરાગત બિઝનેસ કરવાની રીતથી થોડું કહી શકાય કે ઘણું અલગ છે.
એટલે શું અલગ છે એમાં?
મુખ્ય વિચાર એ છે કે અમુક ખાસ સંજોગોમાં તમારે કાર્યક્ષમતા, એટલે કે બધું બરાબર ચાલે છે કે નહીં, એના કરતાં ઝડપને વધુ મહત્વ આપવું પડે, ભલે થોડી ગડબડ થાય, થોડું નુકસાન થાય.
ઓહો, એટલે પેલી ધીરજના ફળ મીઠાવાળી વાત અહીં કામ ન કરે એમને? આ તો મતલબ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ જેવું લાગે છે.
બરાબર. ખાસ કરીને એવા બજારો માટે જ્યાં જે પહેલો મોટો ખેલાડી બને એ લગભગ બધું જ લઈ જાય છે.
રસપ્રદ છે. ચાલો આને વધુ સમજીએ, પણ એ પહેલા આ વિચાર કોનો છે, રીડ હોફમેન, એમના વિશે કંઈક જણાવો ને.
ચોક્કસ. રીડ હોફમેન કોઈ ખાલી થિયરી આપનારા પ્રોફેસર નથી. એ સિલિકોન વેલીના કહી શકાય કે દિગ્ગજ છે. એમણે પોતે આ બધું કરી બતાવ્યું છે.
હા, મેં સાંભળ્યું છે, લિંક્ડઇનના કોફાઉન્ડર છે ને, દુનિયાનું સૌથી મોટું પ્રોફેશનલ નેટવર્ક.
એ જ. અને એટલું જ નહીં, એ પેપેલના શરૂઆતના દિવસોમાં પણ હતા. પેલું જે પેપાલ માફિયા કહેવાય છે એ ગ્રુપના સભ્ય.
ઓ વાહ, એટલે એક્ઝિક્યુટિવ તરીકે પણ અનુભવ.
હા, અને પછી તો એ મોટા વેન્ચર કેપિટલિસ્ટ પણ બન્યા ગ્રેલોક પાર્ટનર્સમાં. એમણે ફેસબુક, એરબીએનબી, ઝિંગા જેવી કંપનીઓને શરૂઆતના તબક્કામાં માર્ગદર્શન અને પૈસા બંને આપ્યા છે.
એટલે કે એમની પાસે ત્રણેય દ્રષ્ટિકોણ છે, એક સ્થાપક તરીકે, એક કંપની ચલાવનાર તરીકે અને એક રોકાણકાર તરીકે. આ તો જબરદસ્ત કહેવાય. એમના વિચારોમાં વજન તો હોવાનું જ.
બિલકુલ. અને આ પુસ્તક જે એમણે ક્રિસ યે સાથે લખ્યું છે એ સ્ટેનફોર્ડમાં એમના બહુ ફેમસ ક્લાસ પર આધારિત છે.
ઓકે, તો હવે પુસ્તક પર આવીએ. બ્લિથ સ્કેલિંગ, મૂળ વાત શું છે એની?
મૂળભૂત રીતે આ એક ગાઈડબુક છે અતિ ઝડપી આક્રમક વૃદ્ધિ કેવી રીતે કરવી એના માટે. એ કહે છે કે બજાર પર એટલી ઝડપથી કબજો કરો કે હરીફોને વિચારવાનો પણ સમય ન મળે. ભલે શરૂઆતમાં થોડી અંધાધૂંધી, મતલબ કેઓસ હોય અને બધું પરફેક્ટ ન હોય.
પણ આ સામાન્ય સ્ટાર્ટઅપ ગ્રોથથી કઈ રીતે અલગ છે? સ્ટાર્ટઅપ તો ગ્રો કરવા જ માગે ને.
હા, પણ ફર્ક છે. સામાન્ય સ્ટાર્ટઅપ ગ્રોથમાં તમે પહેલાં પ્રોડક્ટ માર્કેટ ફિટ શોધો છો, મતલબ કે ગ્રાહકોને શું જોઈએ છે એ પાક્કું કરો છો. પછી આવે ફાસ્ટ સ્કેલિંગ, જ્યાં તમારું મોડલ સાબિત થઈ ગયું છે અને તમે એને કાર્યક્ષમ રીતે મોટું કરો છો.
ઓકે.
જ્યારે બ્લિથ સ્કેલિંગમાં તમે ક્યારેક પ્રોડક્ટ માર્કેટ ફિટ પૂરેપૂરું મળ્યું ન હોય કે તમારું બિઝનેસ મોડલ હજુ 100% પાક્કું ન હોય, ત્યારે પણ જોખમ લઈને ખૂબ ઝડપથી આગળ વધો છો, કારણ કે ધ્યેય સ્પર્ધાને કચડી નાખવાનો છે.
અને આ ખાસ કરીને પેલી નેટવર્ક ઇફેક્ટ્સવાળી વાત સાથે જોડાયેલું છે, ખરું ને? જ્યાં વધુ લોકો જોડાય એમ બધા માટે એ વસ્તુ વધુ સારી બને, જેમ કે ફેસબુક કે વોટ્સએપ.
કારણ કે એના લીધે વિજેતા બધું લઈ જાય, વિનર ટેક ઓલ જેવી સ્થિતિ બને છે. ગૂગલ સર્ચ જુઓ, ફેસબુક જુઓ, એકવારે મોટા થઈ ગયા પછી બીજા માટે જગ્યા બહુ ઓછી રહે છે.
હા, એ વાત તો સાચી છે.
એટલે આવા બજારોમાં જો તમે બીજા નંબરે આવો તો એ હારવા બરાબર છે. પુસ્તક બીજા પણ કારણો આપે છે, જેમ કે ટેકનોલોજી સસ્તી થતી જાય, મૂરનો નિયમ, ગ્રાહકો સુધી પહોંચવાના નવા રસ્તા જેમ કે એપ સ્ટોર્સ, અને સોફ્ટવેર જેવા બિઝનેસમાં ઊંચા માર્જિન હોય જેથી તમે ગ્રોથમાં પાછા પૈસા રોકી શકો.
પણ આંધળોકિયા જેવું બસ દોડવાનું તો નહીં જ હોય ને? કંઈક લિમિટ્સ, કંઈક જોખમો પણ હશે. માની લો કે પ્રોડક્ટ જ નકામી હોય તો, અથવા આપણી સિસ્ટમ જ આટલી ભીડ સહન ન કરી શકે તો.
બહુ સારો સવાલ. પુસ્તક આને વૃદ્ધિ મર્યાદાઓ કહે છે. પહેલી, તમે જે વેચી રહ્યા છો એ કોઈને જોઈતું જ નથી. એને લેખકો મજાકમાં ગેસી પ્રોબ્લેમ કહે છે.
હા હા.
અને બીજું, તમારી ઓપરેશનલ કેપેસિટી, મતલબ તમારા સર્વર, કસ્ટમર સપોર્ટ વગેરે આટલા બધા ગ્રાહકોને સંભાળી જ ન શકે, એને એ લોકો ક્લિફ્સ પ્રોબ્લેમ કહે છે. જાણે તમે ભેખડ પરથી ધડામ દઈને નીચે પડો.
અચ્છા, એટલે ટાઈમિંગ અને પરિસ્થિતિ બહુ મહત્વના છે.
બિલકુલ. અને પુસ્તકનો મોટો ભાગ એ સમજાવે છે કે આ કેવી રીતે કરવું. એ કંપનીના કદ પ્રમાણે 5 તબક્કા પાડે છે અને દરેક તબક્કે કંપની ચલાવવાની રીત, લોકોની ભરતી, વાતચીત કરવાની પદ્ધતિ બધું જ બદલાઈ જાય છે. ખાસ કરીને સ્થાપકની ભૂમિકા, રોલ અને કંપનીનો મુખ્ય ઉદ્દેશ, ગોલ પણ બદલાય છે.
ઓકે, એ 5 તબક્કા, કુટુંબ, જનજાતિ, ગામ, શહેર અને રાષ્ટ્ર, બધાની બહુ વિગતમાં ન જઈએ, પણ મને પેલું જનજાતિ ટ્રાઇબ દશક કર્મચારી થી ગામ વિલેજ સેંકડો કર્મચારી ઓડું ટ્રાન્ઝિશન બહુ અઘરું લાગતું હશે. ત્યાં શું મોટો ફેરફાર આવે છે ભૂમિકા અને ઉદ્દેશના સંદર્ભમાં?
એ ખરેખર બહુ મોટો કૂદકો છે. જો જનજાતિમાં સ્થાપક હજુ ઘણું બધું જાતે કરી શકે છે, બધા એકબીજાને ઓળખે છે, વાતો સીધી થઈ જાય છે, પણ ગામમાં આવતા જ આ શક્ય નથી. અહીં સ્થાપકની ભૂમિકા બદલાય છે. એ હવે માત્ર કામ કરનાર, ડુઅર કે નાની ટીમના મેનેજર નથી રહી શકતો. એને હવે એક્ઝિક્યુટિવ બનવું પડે છે. મતલબ મોટા કામ બીજાને સોંપવા પડે છે, વિશ્વાસ મૂકવો પડે છે અને સિસ્ટમ બનાવવી પડે છે.
અને ઉદ્દેશ?
ઉદ્દેશ પણ બદલાય છે. હવે ખાલી પ્રોડક્ટને વધારે વેચવાનો નથી, પણ આખી કંપનીને, આખી સિસ્ટમને સ્કેલ કરવાની છે. માપી શકાય તેવી પ્રક્રિયાઓ, સ્કેલેબલ પ્રોસેસીસ, મિડલ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશનના નવા નિયમો, આ બધું ગોઠવવું પડે. જો આ ન થાય તો કંપની અંદરથી જ ભાંગી પડે. પેલી ક્લિફ્સવાળી વાત.
એટલે એ તબક્કે ભૂમિકા લીડરશિપ અને સિસ્ટમ બિલ્ડિંગ તરફ જાય છે અને આ ઉત્ક્રાંતિ આગળ પણ ચાલુ રહે, જેમ કે ગામથી શહેર હજારો કર્મચારીમાં જતી વખતે.
હા, બિલકુલ. ફરીથી ભૂમિકા બદલાય. હવે સ્થાપક રોજબરોજના કામકાજથી વધુ દૂર જાય છે. એનું મુખ્ય કામ લાંબા ગાળાનું વિઝન સેટ કરવાનું, જુદા જુદા બિઝનેસ યુનિટ્સને દિશા આપવાનું, કદાચ એક આખું પ્લેટફોર્મ કે ઇકોસિસ્ટમ બનાવવાનું બને છે. જેમ એમેઝોને AWS બનાવ્યું કે ફેસબુકે ડેવલપર પ્લેટફોર્મ બનાવ્યું.
અને અહીં મુખ્ય ઉદ્દેશ શું હોય?
બજારમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત કરવું, નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવું. અને પછી આવે રાષ્ટ્ર, 10,000 કર્મચારી. ત્યાં તો સ્થાપક એક વિશાળ વૈશ્વિક મશીન ચલાવે છે, ત્યારે પડકારો સાવ જુદા હોય છે. વૈશ્વિક સંચાલન, કંપનીની સંસ્કૃતિ જાળવી રાખવી, નવા ઇનોવેશન કેવી રીતે લાવવા, અને હા, પોતાની લેગેસી અને સમાજ પર કંપનીની અસર વિશે પણ વિચારવાનું હોય છે.
બાપરે, આ તો સતત બદલાતા રહેવાની વાત છે. આના માટે તો ખરેખર ખાસ પ્રકારની માનસિકતા જોઈએ. પુસ્તકમાં પહેલા 9 બિનપરંપરાગત નિયમોની વાત છે ને, એ કદાચ આ જ માનસિકતા બતાવે છે.
હા, એ નિયમો જ આખી ફિલોસોફીનો સાર છે અને એ પરંપરાગત બિઝનેસ સ્કૂલમાં જે શીખવાડાય છે એનાથી બિલકુલ ઊંડા છે.
જેમ કે પેલું, તમને શરમ આવે તેવું ઉત્પાદન લોન્ચ કરો.
આવડીશું. હા હા, એનો મતલબ એ નથી કે ખરાબ પ્રોડક્ટ બનાવો, પણ પરફેક્શનની રાહ જોવામાં મોડું ન કરો. ઝડપથી બજારમાં આવો, ભલે પ્રોડક્ટ 100% તૈયાર ન હોય. ગ્રાહકોનો ફીડબેક લો અને ફટાફટ સુધારો કરો. પરફેક્ટ બનાવવામાં ટ્રેન ચૂકી જવાય.
ઓકે, ચલો, એ સમજાયું. પણ બીજો એક નિયમ છે, આગ લાગવા દો, લેટ ફાયર્સ બર્ન. આ તો બહુ વિચિત્ર લાગે છે. મતલબ સમસ્યાઓ પર ધ્યાન જ ન આપવાનું?
ના ના, એનો અર્થ છે પ્રાથમિકતા નક્કી કરવી. જ્યારે તમે રોકેટની જેમ ઉપર જઈ રહ્યા હો ત્યારે એક સાથે 100 સમસ્યાઓ ઊભી થાય છે. બધી નાની મોટી આગ ઓલવવા જશો તો જે સૌથી મોટી આગ છે, જે તમને બાળી શકે છે, એના પર ધ્યાન નહીં જાય. એટલે તમારે નક્કી કરવું પડે કે કઈ આગ ખરેખર જોખમી છે અને કઈ નાની આગને અત્યારે સળગવા દઈ શકાય છે. ધ્યાન ફક્ત સૌથી મહત્વની બાબતો પર કેન્દ્રિત કરવું. આના માટે બહુ હિંમત અને ફોકસ જોઈએ.
સમજાયું. થોડું કઠોર છે પણ વ્યવહારુ લાગે છે. અને પેલું હમણાં માટે ભરતી કરો, ફરેવર માટે નહીં, એમાં એવું નથી લાગતું કે કર્મચારીઓની કોઈ કિંમત જ નથી?
એને એ રીતે જોવાનું છે કે જુદા જુદા તબક્કે જુદી જુદી સ્કિલ્સની જરૂર પડે છે. જનજાતિમાં જે માણસ સ્ટાર હોય એ કદાચ શહેરના પડકારો માટે તૈયાર ન પણ હોય. બ્લિટ્સ્કેલિંગ કહે છે કે અત્યારે જે સૌથી મોટી સમસ્યા છે એને હલ કરી શકે એવા માણસને લાવો, ભલે એ લાંબા ગાળા માટે બેસ્ટ ફિટ ન હોય.
એટલે જરૂરિયાત પ્રમાણે ટીમ બદલતા રહેવું પડે. ફરી પાછી પેલી ભૂમિકા, રોલ અને ઉદ્દેશ, ગોલની વાત આવી.
બરાબર, કારણ કે કંપનીની જરૂરિયાતો એટલી ઝડપથી બદલાય છે.
આ બધું આપણને પુસ્તકના મુખ્ય સંદેશાઓ તરફ લઈ જાય છે. એક તો એ કે ઝડપ એ જ હથિયાર છે. બીજું, અંધાધૂંધી અને અપૂર્ણતાને સ્વીકારવી પડે છે. ત્રીજું, સ્થાપકની ભૂમિકા સતત બદલતી રહે છે.
હા, અને ચોથું મૂડીનો વ્યૂહાત્મક ઉપયોગ. પૈસા ફક્ત ખર્ચ ચલાવવા માટે નહીં પણ હરીફોને હરાવવા માટે વાપરવા, જરૂર કરતાં વધુ ફંડિંગ ઊભું કરવું, અને પાંચમું અને કદાચ સૌથી મહત્વનું પેલી નેટવર્ક ઇફેક્ટ્સ. એ ન હોય તો આ બધું કદાચ કામ ન કરે.
હવે ભારતની વાત કરીએ, અહીં પણ સ્ટાર્ટઅપ કલ્ચર જોરમાં છે. ઘણી કંપનીઓ ઝડપથી આગળ વધી રહી છે. શું આ બ્લિટ્ઝસ્કેલિંગના વિચારો અહીં પણ એટલા જ લાગુ પડે, કે પછી અહીંની પરિસ્થિતિ થોડી જુદી છે?
સારો પોઈન્ટ છે. મૂળ સિદ્ધાંતો તો કદાચ અહીં પણ કામ કરે, ઝડપનું મહત્વ, નેટવર્ક ઇફેક્ટ્સ, એ બધું. પણ ભારતની જે વિવિધતા છે, ભાષાઓ, ઇન્ટરનેટની પહોંચ, કાયદાઓ, ગ્રાહકોની ટેવો, એના લીધે કદાચ અહીં નેટવર્ક ઇફેક્ટ્સ બનવાની રીત થોડી અલગ હોય. કદાચ ગ્રાહકો સુધી પહોંચવાના રસ્તા જુદા હોય. એટલે ભારતીય કંપનીઓએ કદાચ આ સિદ્ધાંતોને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે થોડા બદલવા પડે. પણ પેલો મૂળ સંઘર્ષ, ઝડપ કે કાર્યક્ષમતા, એ તો અહીંની કંપનીઓ પણ અનુભવતી જ હશે.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય.
હા, ચોક્કસ. પહેલું તો એની વ્યાખ્યા જ. બ્લિટ્ઝસ્કેલિંગ એટલે અનિશ્ચિતતા વચ્ચે કાર્યક્ષમતા કરતાં ઝડપને પ્રાધાન્ય આપવું. આ એક જ વાક્ય બધું કહી દે છે.
અને પેલું ફેમસ વાક્ય, જો તમે તમારા ઉત્પાદનના પ્રથમ સંસ્કરણથી શરમ અનુભવતા નથી તો તમે ખૂબ મોડું લોન્ચ કર્યું છે. આ પરફેક્શનિઝમ પર સીધો પ્રહાર છે.
બરાબર. પછી પેલું કઠોર લાગતું વાક્ય, આગ લાગવા દો, જે ફોકસ રાખવાની વાત કરે છે.
મને પેલી સરખામણી બહુ ગમી. કંપની કાં તો ચાંચિયા જેવી હોય છે અથવા નૌકાદળ જેવી. સ્થાપકનું કામ એ જાણવાનું છે કે ક્યારે ચાંચિયામાંથી નૌકાદળ બનવું. આ કંપનીની સંસ્કૃતિના બદલાવને કેટલી સરસ રીતે સમજાવે છે.
બહુ સરસ રીતે કહ્યું. હવે આ વિચારો કોને કામ લાગી શકે? દેખીતી રીતે સ્ટાર્ટઅપ સ્થાપકો માટે તો આ બાઇબલ જેવું છે, બજાર સમજવા, પ્લાન બનાવવા અને હિંમતભર્યા નિર્ણયો લેવા માટે.
હા, અને જે લોકો આવી ઝડપથી વધતી કંપનીઓમાં કામ કરે છે એમના મેનેજરો માટે પણ આ ઉપયોગી છે. એમને સમજાય કે આ બધી અંધાધૂંધી શા માટે છે.
રોકાણકારો માટે પણ, કઈ કંપનીમાં દમ છે, કોનું બિઝનેસ મોડલ બ્લિટ્ઝસ્કેલિંગ માટે યોગ્ય છે એ પારખવા માટે.
અને કદાચ પરંપરાગત જૂની કંપનીઓના લીડર્સ પણ આમાંથી શીખી શકે. આ નવી દુનિયાના ડિસરપ્ટર્સ કેવી રીતે વિચારે છે અને ઝડપ અને અનુકૂલનના સિદ્ધાંતો પોતાના કામમાં કેવી રીતે લાવી શકાય.
હા, આ પુસ્તક ખરેખર તો એક માનસિકતા બદલવાની વાત કરે છે. મારી પાસે ઓછું છે એ વિચારમાંથી કેટલી બધી તકો છે એ વિચાર તરફ જવાની, અને અનિશ્ચિતતાથી ગભરાવાને બદલે એની સાથે કામ લેતા શીખવાની.
તો જો આખી વાતનો સાર કાઢીએ તો શું કહી શકાય?
મુખ્ય સાર એ છે કે બિઝનેસ કરવાનો કોઈ એક જ સાચો રસ્તો નથી. બધું સંદર્ભ પર આધાર રાખે છે. આજના ડિજિટલ યુગમાં અમુક બજારોમાં જૂના નિયમો કામ નથી આવતા. ત્યાં ઝડપ જ રાજા છે. અને આ વિચાર પરંપરાગત કાર્યક્ષમતા પર ભાર મુકતી મેનેજમેન્ટ વિચારસરણીને સીધો પડકારે છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ રહી કે સ્થાપકની ભૂમિકા કેવી રીતે સતત બદલાતી રહે છે. એણે પોતાની જાતને વારંવાર નવી રીતે ઘડવી પડે છે, નવા ઉદ્દેશ માટે તૈયાર થવું પડે છે. આ કંપની બનાવવા કરતાં વધુ પોતાની જાતને વિકસાવવાની યાત્રા છે. અને હા, પેલા બિનપરંપરાગત નિયમો ખરેખર વિચારવા જેવા છે.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે પુસ્તક ખાલી સફળતાના ગુણગાન નથી ગાતું. એ સ્વીકારે છે કે આ પ્રક્રિયા માણસો માટે અઘરી હોઈ શકે છે, એની એક કિંમત હોય છે. અને આવી મોટી શક્તિશાળી કંપનીઓ બનાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ આવે છે. આ ખાલી પૈસા કમાવવાની વાત નથી, આ આપણા સમયને આકાર આપતી કંપનીઓની વાત છે.
આ બધી ચર્ચા પછી મારા મનમાં એક સવાલ આવે છે જેના પર કદાચ આપણા શ્રોતાઓએ પણ વિચારવું જોઈએ. બિઝનેસમાં ઝડપ પર આટલો ભાર મુકાય છે, શું એવું બની રહ્યું છે કે આપણે જીવનના બીજા પાસાઓમાં પણ ગુણવત્તા, શાંતિ કે ઊંડાણપૂર્વકના વિચાર કરતાં બસ ઝડપને જ વધુ મહત્વ આપી રહ્યા છીએ? ક્યાંક આપણે બધી જ બાબતોમાં બ્લિટ્ઝસ્કેલ કરવા નથી માંગતા ને? વિચારવા જેવો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.